તારીખ 12/4/1984 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 69.
ત્યાંથી વિષય સ્ટાર્ટ કર્યો છે આ પુસ્તકમાં, કેવી રીતે નિર્ણય કરવો એ એમાંથી પ્રશ્ન જોવો કેવી રીતે નીકળે છે. ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં 55 સ્વરૂપ શક્તિને જાણવી તેવી વિધિનું નિરૂપણ છે. શું છે એમ કે જાણન પર્યાય એટલે જ્ઞાન દ્વાર. જો આત્મામાં જ્ઞાન શક્તિ છે તો તેની અવસ્થા જ્ઞાનરૂપ થાય છે. આત્મામાં જ્ઞાનરૂપ અવસ્થા થાય છે ને, જાણન 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 પર્યાય જે થાય છે એ શું કરવા થાય છે કે એવી શક્તિ છે માટે થાય છે. જ્ઞાન શક્તિ છે, જ્ઞાન ગુણ છે, એટલે જાણવાની પર્યાય થાય છે. તો એવી જે જાણન પર્યાય છે એ જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી. હવે એમાં શક્તિ શું છે? જાણવું જ્યારે કાર્ય થાય છે તો એ કાર્ય કોઈ શક્તિને લઈને થાય છે ને? કોઈ પણ કાર્ય થાય ત્યારે એની પાછળ એની શક્તિ હોય તો કાર્ય થાય ને? તો શક્તિ કાર્યાન્વિત થઈ ગયા. જાણવાની જે શક્તિ છે એ કાર્યાન્વિત થઈ ગઈ, તો એ કાર્ય ઉપરથી શક્તિને જાણવી, આટલું અહીંયા વિધિ એટલે ઓળખવાનો અહીંયા પ્રક્રિયા છે. હવે શું છે કે કેવી રીતે નક્કી કે જે જાણવું 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 ચાલ્યું જાય ચાલ્યું એક ધારું ચાલે, ક્યારે બંધ થતું નથી, એના ઉપરથી નક્કી થાય કે શક્તિ કેટલી ભરી છે. કેટલી શક્તિ ભરી છે, જેમ ગેસ 24 કલાક નીકળતો હોય તો અંદર કેટલો અંદર ભંડાર ભર્યો છે, આ તો વર્ષોથી નીકળ્યા કરે છે. એમ પાતાળ ફૂટીને પાણી નીકળે છે વર્ષોથી, એમ તો પાણીમાં બહુ મોટો વિપુલ ભંડાર છે એમ ખ્યાલમાં આવે છે. આખો જે જ્ઞાન સ્વભાવનો ભંડાર છે, જે સ્વભાવમાં જ્ઞાનનો ભંડાર છે, એ જ્ઞાનની પર્યાય ઉપરથી નક્કી થાય છે, નિશ્ચિત થાય છે. એ જે નિશ્ચય કરવો કે હું પોતે આવો છું એ ઓળખવાનો છે. અનુમાન થાય છે પણ કેવળ તર્ક અને કોઈ અનુમાન ધરથી નથી થતું, કાલ્પનિક નથી થતું, તર્ક અને કલ્પનાથી નથી થતું, પણ એનો આધાર વર્તમાન જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન શક્તિ રહેલી છે. એટલે આમાં આધાર છે, કોઈ અધરથી અનુમાન નથી, એ કપોળ કલ્પિત અનુમાન નથી, પણ જ્ઞાન ક્રિયાનો આધાર છે અને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય છે. ક્રિયાની અંદર વિશિષ્ટ વાત છે. પ્રેક્ટિકલમાં શું છે કે જો જ્ઞાનને, જ્ઞાન એક એવી શક્તિ છે કે રાગ દ્વેષ મોહ અનુકૂળ સંયોગો પ્રતિકૂળ સંયોગો કાંઈ પણ પ્રકાર એ જ્ઞાનને કાંઈ કરવા સમર્થ નથી, જ્ઞાનને કાંઈ કરવા સમર્થ નથી. જ્ઞાન જ્ઞાન પણ જ રહી જાય છે. કારણ જ્ઞાનને કાંઈ કરવા સમર્થ છે તમે એ પ્રેક્ટિકલી જોઈ લે કે પ્રેક્ટિકલ જેવું હોય તો સાથે રાગ ચાલે છે, સાથે દ્વેષ પણ કોઈ વખત થાય છે, મોહભાવ પણ થઈ આવે છે. એ સિવાય કેટલાય અનુકૂળ પ્રતિકૂળ પ્રતિકૂળ પ્રસંગો તો ત્યાં સુધી કે અંગના છેદન ભેદન થાય છે શરીરના, ત્યાં સુધીના એનો હાથ કપાઈ જાય છે. જાણવામાં શું ખોરખાપણ ઊભી થાય છે, એક માણસનો હાથ પગ કપાઈ ગયો તો એનું જ્ઞાન નથી જતું. જ્ઞાનમાં ફેર કાંઈ નથી પડતું, જ્ઞાન ઘટી નથી જતું. દેહ તે આત્મા નથી, અહીંયાથી નક્કી થાય. દેહના કોઈ અંગને ઘટવાથી જ્ઞાનનું ઘટવું નથી થતું. દેહ દુબળો થઈ જાય તો જ્ઞાન ઘટતું નથી, દેહ પુષ્ટ થાય તો જ્ઞાન વધતું નથી. એટલે જ્ઞાન છે એ સ્વતંત્ર વસ્તુ છે અને એની જ્ઞાનની શક્તિ અપાર છે. એ જ્ઞાન લક્ષણ ઉપરથી નક્કી થાય છે. સ્વરૂપ શક્તિને લક્ષણ, તે લક્ષરૂપ આત્મા છે અને તેનું લક્ષણ જ્ઞાન છે. આમ ખાસ પ્રકારે આત્માનો નિશ્ચય કરવાની વિધિ છે. તે ઉપરોક્ત રચનામૃતના અનુસાર પોતામાં અવલોકન કરવા યોગ્ય છે. એનો જ નીચેના પેરેગ્રાફમાં વિસ્તાર છે કે જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ પડે છે. ત્યારે પણ જ્ઞાન જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જીવને તેવું છે. અર્થાત જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે થતું નથી, અર્થાત તે જ્ઞેય જ્ઞાનમાં વિકાર ઉપજાવતા નથી. કોઈ પણ જ્ઞેય જ્ઞાનને વિકૃત કરી શકવા સમર્થ નથી. આ જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે. ભલે જેમ અરીસામાં ગમે તેવું પ્રતિબિંબ પડે ને, મોટો દાવાનળ સર્જ્યો હોય તો અરીસાના એક કણને ગરમ ન કરી શકે એનું પ્રતિબિંબ. મોટો સામે હિમાલય રાખ્યો હોય તો અરીસાને ઠંડો ન કરી શકે એનું પ્રતિબિંબ, એને ઠંડુ ન કરી શકે. એનું પ્રતિબિંબ જરૂર પડે, એ તો એનું પોતાનો સ્વચ્છત્વ ધર્મ છે. એટલે પણ એને એની અસર એનામાં ન આવી શકે પ્રતિબિંબને કારણે. એ એની શક્તિને બતાવે છે. જ્ઞાનમાં અનેક જ્ઞેયો પણ આવે છે, છતાં જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે. જ્ઞાનમાં ફેરફાર નથી થઈ શકતો, જ્ઞાનને મટાડી શકાતું નથી, કે જ્ઞાનને ઠંડુ એનું કરી શકાતું નથી, કે જ્ઞાનને કોઈ રીતે કઈ કરી શકાય. રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ પડે છે. રાગનું પ્રતિબિંબ પડે તો જ્ઞાન રાગરૂપ થતું નથી, અન્ય જ્ઞેયનું પ્રતિબિંબ પડે તો અન્ય જ્ઞેયરૂપ થતું નથી. અવસ્થા હોવા છતાં જ્ઞાન રાગરૂપ નથી થઈ જતો. જો જ્ઞાન રાગરૂપ થઈ જાય તો તે રાગ મટી જાય, ત્યારે જ્ઞાન મટી જવું જોઈએ. જ્ઞાન ઉભું રહી જાય છે. જ્યારે તે રાગ મટી જાય છે ત્યારે જ્ઞાન તો જ્ઞાન પણ જ રહી જાય છે. જ્ઞાન ને જ્ઞાન સિવાય કોઈની સાથે કઈ સંબંધ નથી, માત્ર જાણવું એનો સ્વભાવ છે. પછી સામે રાગ હો, કોઈ પણ પ્રકારની મલિનતા હો, કોઈ પણ પ્રકારનું જ્ઞાન હો, એ તો જેમ સૂર્યના તડકામાં ગમે તે તમે આમ પંજો રાખો તો એનો એમ જ પડછાયો પડવાનો, આમ કરો તો એમ પડછાયો પડવાનો, એના જેવું છે. એટલે જ્ઞાનને માત્ર જાણવું છે એને શું છે? પ્રેક્ટિકલી તો આ અનુભવ ગોચર કરવું જોઈએ. તમે જેટલું અનુભવ ગોચર કરો એટલું તમને જ્ઞાન જ્ઞાનનું સમજણની અંદર ભાવ ભાષણ થાય. આ જ્ઞાન તે સ્વભાવથી કેવું છે? જ્ઞાન એટલે માત્ર જાણવું, પણ સ્વભાવથી કેવું મુખ્યતા થવી જોઈએ ને એ જ્ઞાન પર્યાયના આધારે જ્ઞાનનો સ્વભાવ શું છે એ વસ્તુ સમજાવી જોઈએ. મુખ્ય કર્યા વગર તો એનું તમે અવલોકન કે પ્રેક્ટિકલ કેવી રીતે કરો? જો તમે જ્ઞાનને મુખ્ય ન કરો તો તમે એનું પ્રેક્ટિકલ કેવી રીતે કરો? માનો કે તમે એમ કે કોઈ પ્રેક્ટિકલ થતો નથી, આ એક પ્રશ્ન આવશે. તો સામાન્ય સંજોગોમાં ભલે પ્રેક્ટિકલ ન થાય, પણ તીવ્ર હરખના કે તીવ્ર શોકના પરિણામો સામે ગમે તેનો પ્રસંગ હોય છે, હરખનો કે શોક, પણ તીવ્ર રસવાળા જ્યારે પરિણામ હોય ત્યારે દુઃખ વધે છે અથવા ચંચળતા વધે છે, ક્ષોભ થઈ જાય છે પરિણામની અંદર હાલત બોલો. ત્યારે જો સાવધાન થાય માણસ, હું તો જ્ઞાનરૂપ છું, અને મને શું લાભ છે કે મને શું નુકસાન છે જાણવા સિવાય, મારામાં શું છે, મને જાણવા સિવાય શું થાય છે, આમ પોતાને પકડે પ્રેક્ટિકલી સીધો તમારો, માનો કે કોઈ દુઃખનો પ્રસંગ લઈને આવશો અને તમે સીધો આવશો કે હું તો માત્ર જાણનાર છું, જાણવા સિવાય મારામાં કાંઈ થતું જ નથી અત્યારે પણ, એટલે તમારો સીધો જે મર્ક્યુરીનો પારો જે ઊંચો ચડ્યો છે એકદમ ડાઉન થઈ ગયો છે, આ એનો સીધો પ્રેક્ટિકલ અનુભવ છે. તરત તમને અનુભવ ગોચર થશે કે આ તો હજી આના એક સંભાળ માત્રથી, સંભાળ કરવાના એક ખ્યાલ માત્રથી જ આટલો મોટો ફેર પડે છે. તો એમાં તન્મયતા થાય તો કેટલો મોટો ફેર પડે? આ તો હજી વિચાર માત્ર છે એનો, પણ થોડો પ્રયાસ છે એની અંદર તો એટલો મોટો ફેર પડે છે. હા, એની પ્રેક્ટિસ વારંવાર પ્રેક્ટિસ એની ખૂબ જ કરવી જોઈએ. પ્રેક્ટિકલ નોલેજ માટે પ્રેક્ટિસ એક જ એનો ઉપાય છે, પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ ઉપાય.
એટલે શું કરવું, પ્રેક્ટિસમાં શું કરવું?
વારંવાર આ રીતે સંભાળવાનું, હું જ્ઞાન માત્ર છું, જાણવા સિવાય મારું કોઈ કાર્ય નથી, મારા મારી સત્તામાં મારા અસ્તિત્વમાં તો માત્ર જ્ઞાન જ છે અને હું જ્ઞાન પણ જ છું સિવાય એમ જ્ઞાન પણ પોતાનું ગ્રહણ કરવું, પોતાના અસ્તિત્વને જ્ઞાનથી ગ્રહણ કરવું, જ્ઞાનમય પણ અસ્તિત્વનું ગ્રહણ કરવું, એ જે પ્રયત્ન એની પ્રેક્ટિસ વારંવાર કરવી, એનો અભ્યાસ કરવો, પ્રયત્નનો અભ્યાસ એમ કહે છે. તેવું જ જ્ઞાનનું અવિકાર રહેવાનું અકસાય સ્વરૂપ છે. રાગને જાણતા પણ અવિકારપણે રહેવાનો, એટલે કે રાગરૂપ વિકાર નહીં થવું, રાગરૂપ વિકાર રૂપે નહીં થવાનું જ્ઞાનનું સ્વરૂપ છે, તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ આત્મ સ્વરૂપ છે. આમ નિશ્ચિત થવો જોઈએ, તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ આત્મ સ્વરૂપ છે. આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે. આ રીતે જ્ઞાન પોતે પોતાના, શું છે આ પ્રેક્ટિકલ છે, આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે. જ્ઞાન પોતાને જ્ઞાન માત્રપણે અવલોકતો 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 અવલોકન કરતા નિશ્ચય કરે, ત્યારે જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે અથવા ભાષે છે. કે શું ભાષે છે ત્યાં? કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે, એકલું જ્ઞાન નિરાલંબ નિરપેક્ષ કોઈના આધારે જ્ઞાન સ્વતંત્ર કામ કરી રહ્યું છે. જ્ઞેયનું પણ એને આધાર નથી, જ્ઞેય છે તેથી જ્ઞાન જાણે છે એમ નથી, જ્ઞાનનું જાણવાનું કાર્ય સદાય ચાલે છે. સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો પણ નિશ્ચય થાય છે, અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. જ્યારે નિશ્ચય થાય છે ત્યારે આ એનો રેટ બતાવી દીધો. રેટિંગ અહીંયા તબક્કો આવી ગયો કે એનો નિશ્ચય થયો એની ખાતરી શું, કે પોતાના અનંત જ્ઞાન સામર્થ્યનો અને હું આનંદ સ્વરૂપ છું, આનંદ સુખ સ્વરૂપ છું એનો સ્પષ્ટ પ્રતિભાસ આવે એવો પોતે પોતાને ભાસવા લાગે.
જેને
લાગે છે જેમ માણસ ને તમે આમ બોલ્યા ને તો મને લાગી ગયું, હવે બીજાને જણાયું ને તમને લાગ્યું એમાં ફેર શું? એક માણસ એક શબ્દ બોલ્યા તો તમે એમ કહ્યું ભાઈ મને તો આ બહુ લાગ્યું, તમે આવું બોલ્યા તો ભાઈએ એ વાત સાંભળી તો એને તો જાણી જ છે એને લાગ્યું નથી ને, તમને 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 તમે જાણ્યું છે ને તમને લાગ્યું છે એમાં શું કહે? તો તમે એ વાતને તમારા તમારા ઉપર અંગીકાર કરી છે કે આ તમે ભલે કોઈ શબ્દ બોલ્યા એમાં તમે મારું નામ નહોતા બોલ્યા પણ તમે મને કહેતા હતા એવી વાત સ્પષ્ટ મને લાગી છે. પોતાને લાગે છે ક્યારે કે પોતાની જાતને ઇન્વોલ્વ કરી દેતાને એમ પોતાની જાતને ઇન્વોલ્વ કરે છે. લાગવામાં ફેર છે ને જાણવામાં ફેર છે. લાગવું એટલે કંઈક ફીલ થાય છે એમ, આને ફીલ થવા માંગે છે હું તો જ્ઞાન સ્વરૂપનું, હું તો આનંદ સ્વરૂપ છું એવું અંદરમાં જે ભાસવું લાગવું એ નિશ્ચયનું લક્ષણ છે. એ જ્યાં લક્ષણ બાંધ્યા છે એ 10-11 લક્ષણ બાંધ્યા છે મેં એ વાત સ્પષ્ટ કરી છે. લાગવું જુદી ચીજ છે, જાણવું જુદી ચીજ છે, એ વાત ચર્ચા આગળ કરી છે. આના પ્રકરણમાં કેટલો ફેર છે એટલે પ્રતિભાસે છે ત્યાં લાગે છે. આ સ્વભાવનો અવભાસન છે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે. અહીંયા શું થાય છે કે જ્ઞાનને પોતાને પોતાના નિજ અવલોકનમાં જ્ઞાન પોતાનું જ્ઞાનનું જ અવલોકન કરે છે ત્યારે સ્વલક્ષણભૂત જેનું લક્ષણ જ્ઞાન છે એવું પ્રગટ જે જ્ઞાન વેદન છે કે જે આત્માનું સ્વનિજ લક્ષણભૂત છે, સ્વલક્ષણભૂત છે, તેના વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય, વેદનથી ગ્રહણ થવા યોગ્ય, અહીંયા પ્રસિદ્ધ થવું એટલે ગ્રહણ થવું, ગ્રહણ થવા યોગ્ય પોતાનો આત્મા આવો અનંત જ્ઞાનવાન છે એવું ભાષ્યમાન થાય છે. કે જેના ભાષ્યમાન થવાથી શું ફેર પડે છે? મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. મર્યાદામાં આવે છે એટલે શું થાય છે કે તે વૃત્તિઓ સ્વરૂપ સંભવ થાય છે. મતિ જ્ઞાનની પર્યાયો અને શુદ્ધ જ્ઞાનની પર્યાયો ત્યારથી સ્વરૂપ સંમુખ થાય છે. જેમ ઉર્ધતા એનો ધર્મ છે કે જેની હયાતીમાં જ ક્રોધાદિ અને અન્ય જ્ઞેયો જણાય છે, એમ વેદકતા એનો ધર્મ છે. તેથી સ્વચ્છતાને લીધે જ્ઞાનમાં અન્ય જ્ઞેયોનો પ્રતિબિંબ
આવે છે.
જેને પરપ્રકાશકપણું કહેવાય છે. પરનું પરંતુ પરને પ્રકાશવાથી રાગાદી દોષની ઉત્પત્તિ થતી નથી. રાગાદી અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ તો પરજ્ઞેય જણાવવાના કાળે પોતાના જ્ઞાન વેદનને ચૂકીને પરાશ્રિત બુદ્ધિથી પરમા તન્મય થવાથી ઉત્પન્ન થાય છે રાગ, તેમજ પરસન્મુખ થવાથી થાય છે. જે તન્મય થાય છે એ ઈચ્છા દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ ઉપયોગને પરસન્મુખ કરે ત્યારે એને રાગ થાય, પણ તન્મય ન થાય એ વખતે. બે રીતે રાગ થાય છે, મિથ્યા દ્રષ્ટિને રાગ થાય અને સમ્યક દ્રષ્ટિને રાગ થાય. પણ ક્યારેક જ્ઞાન જ્યારે તન્મય થાય છે મિથ્યા દ્રષ્ટિને, ત્યારે એ મિથ્યા સહિતનો એકત્વ બુદ્ધિનો રાગ ઉત્પન્ન થાય છે, તન્મય બુદ્ધિ. અને સમ્યક દ્રષ્ટિને રાગ ઉત્પન્ન થાય છે, પણ માત્ર પરસન્મુખતાને કારણે રાગ ઉત્પન્ન થાય છે. એનો ઉપયોગ પરસન્મુખ થાય છે એટલે રાગ થાય છે. એટલે બે વાત લીધી, પરાશ્રિત બુદ્ધિથી પરમાં તન્મય થવાથી થાય છે, તેમજ પ્રસન્મુખ થવાથી પણ થાય છે. તેથી ચાલતા પરિણમનમાં પોતાના જ્ઞાન વેદનને ઉર્ધ્વમુખ્ય કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. ફેર છે, મિથ્યા દ્રષ્ટિ જીવ પ્રસન્મુખ થાય ત્યારે પરતન્મય થઈ જાય છે, એને તન્મય પણ ભાષા છે. અને સમ્યક દ્રષ્ટિ પરને જાણતા પર સન્મુખ થાય છે, પણ પર તન્મય નથી થતા. મોટો ફેર છે. ત્યારે એને રાગ થાય છે, અને રાગને એ જાણે છે, પણ રાગમાં તન્મયથી નથી જાણતા. પરજ્ઞે એને જાણે છે, પણ પરને તન્મયથી નહીં, એનાથી ભિન્ન પણ એને જાણે કરે છે. જાણનાર પોતે પોતાના જાણવાના ભાનમાં રહીએ છે કે હું જાણનાર એમ જાણનાર પોતે જાણનાર તરીકે ભાનમાં રહીએ છે, અને પર તરીકે જુદું પડી જાય છે. દાખલા તરીકે તમે ગામમાં કોઈનું મકાન જોયું, કોઈની મોટર જોયું, તો તમને ક્યારેય પોતા રૂપે નથી દેખાતી, પણ તમારે સાયકલ પડી હોય કે તમારું સ્કૂટર પડ્યું હોય તો તમને મારું છે એમ જણાશે. તો જાણવા જાણવામાં શું ફેર પડ્યો? કે એક પર રૂપે જણાણો, મારું નથી એમ જણાવવાનું, વિકલ્પ નથી કરવો પડતો. આ ગામનું મકાન જોતી વખતે વિકલ્પ કરવો પડે છે કે આ મારું નથી, જાણતા જ મારું નથી એમ જણાય છે. અને પોતાનું મકાન કે પોતાની ચીજ જોતા એને વિકલ્પ નથી કરવો પડતો કે આ મારી ચીજ છે, જાણતા જ મારી છે એમ જણાઈ જાય છે. એવું જે જાણવાની અંદર એક પ્રક્રિયા છે, એમ જ્યારે સ્વાનુભવ થઈ ગયા પછી જે જ્ઞાન દશાર્ય છે સમકીતીની સમ્યક દ્રષ્ટિની, એને અનેક જ્ઞેયો જણાવવાના કાળમાં પોતાની ભિન્નતા આવી છે. કારણ કે જ્ઞાન વેદનની અંદર એનું અહંપણ, એના સભાનપણે વેદનપણે, વેદનથી સભાનપણે ચાલમાં છે, સભાનપણે રહે છે, વેદનથી એ સભાનપણે જાગૃત રહે છે. એવી રીતે વેદનથી જાણે છે જુદું પોતાની જુદાઈની સભાનતા, વેદનથી એને જાણવાની હોય છે, જાણવાની ચાલુ જ રહે છે, એક ધારા જ છે બધા. ઉપયોગ અંતર્મુખ ત્યાં કરવાનો પ્રશ્ન નથી. અહીં તો સ્વવિકલ્પ દશાના કાળમાં પણ જ્ઞાનીની આ પરિસ્થિતિ છે. આ તો જેને જ્ઞાન દશા વર્તે છે એ ચતુર્થ ગુણસ્થાનવાળાની વાત છે. અહીંયા જ્યાં હજી પ્રયાસ કરવો છે ત્યાં તો આખો જુદો તબક્કો છે, પણ અહીંયા જ્યાં નિશ્ચય કરવો છે ત્યારે એને અવલોકનમાં આવવું પડે છે. એટલે આ અવલોકનનું આખું પ્રકરણ અહીંયા ચાલ્યું છે કે જ્ઞાનથી જ્ઞાનનું અવલોકન કરવું વારંવાર. હા, એ તમને સમજવા મળે, પણ પ્રેક્ટિકલ કરવા જાવ ને તો તમને એમ લાગશે કે આ તો કંઈ જુદાપણું થયું, ભેગું થઈ જાય છે ત્યાં શું કરવું, જે તમારો પ્રશ્ન હતો, એને એક મિનિટ થઈ જાય છે ત્યાં શું કરવું, બોલી વાતની જાણની અધર રહી જાય છે. એટલે તમે તમારી સમજણને એપ્લાય નથી કરી શકતા. સમજણને લાગુ કરવી એનું નામ પ્રેક્ટિસ છે. સમજણ અને પ્રેક્ટિસમાં શું ફેર છે કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નોલેજ, તમને જે સમજણ છે એને તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો, એપ્લાય કરો છો, એ એની પ્રેક્ટિસ છે. તો સમજણને પ્રેક્ટિસમાં ક્યાંથી લાગુ કર્યું કે હું જ્ઞાન રૂપે છું, તો જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, આ જાણન પર્યાય અને જાણન ગુણ, ત્યાં ત્યાં આત્મા એટલે હું એમ લોકો છે. આત્મા એટલે કોઈ બીજો પદાર્થ નહીં, એવો વિચાર નથી કરવો કે જ્યાં જ્યાં જાણન કરી અને જાણન ગુણ ત્યાં ત્યાં આત્મા એટલે કોકની વાત નથી. પ્રેક્ટિકલી પોતાની સમજણને લાગુ કરવી છે. જ્ઞાન થાય છે, આ જ્ઞાન ક્રિયા થઈ રહી છે, એમાં જ્ઞાન છે, જ્ઞાનમાં હું પણ છે કે હું પણ નથી, અવલોકન કરો. અવલોકનમાં જવું પડે છે, સીધું જુદું નથી પડતું. માટે અહીંયા વાત બધી અવલોકન થઈ ગઈ છે. અવલોકન છે એ પરિચય છે, પરિચયની વિધિ અવલોકન છે. અહીંયા
જ્યાં જ્યાં જાણન પર્યાય ત્યાં ત્યાં હું.
એટલે સર્વ જો જ્ઞાન 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 અહીંયા જઈ લીધું ને, એટલે જાણન પર્યાય રૂપ રાગમાં જ્ઞાન અને પરજ્ઞાનનું પ્રતિબિંબ પડે છે ત્યારે. પણ જ્ઞાન 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 સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું નથી છે. જ્ઞાન વિશેષને જોયું નથી, જ્ઞાનમાં કેવું પ્રતિબિંબ પડ્યું એનો આકાર નથી જોવો. કારણ કે સ્વભાવ સામાન્ય છે અને જ્ઞાન વિશેષ છે ત્યાં પણ જ્ઞાન સામાન્ય છે. જ્ઞ 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 જ્ઞાન સામાન્ય છે, એ માત્ર જાણવા રૂપે છે. અવલોકન થાય છે યોગમાં, અવલોકન થાય છે, કેન્દ્રિત થઈ જાય છે. એ અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, એ તો વિચાર દશામાં જ આ બધું સંશોધન શોધખોળ ખોજ ચાલે છે. કેમ કે આની જિજ્ઞાસા શું છે કે મારું મૂળ સ્વરૂપ હું જ્ઞાન સ્વરૂપે છું એમ મેં સમજો છું, તો એ મને લાગવું જોઈએ, એ મને ફીલ થવું જોઈએ. એને નિશ્ચયને એને અવભાષણને પ્રતિભાષણ કહેવામાં આવે છે. હું જ્ઞાન સ્વરૂપે હોવા છતાં હું રાગ રૂપે છું એવું મને ફીલ થાય, કે હું શરીર રૂપે છું એવું મને જો ફીલ થતું હોય, તો ઇટ ઇઝ બીકોઝ ઓફ, એમ થવાનું શું કારણ? કે ઊંધો નિશ્ચય છે, ઉલટો નિશ્ચય છે, એને કારણે એમ ફીલ થયા કરે છે. એ નિશ્ચય બદલવો છે, આ પ્રક્રિયાથી બદલાય છે. આ જ્યાં સુધી આ વિષયની અંદર સેટ ન થવાય ત્યાં સુધી આ આ પ્રક્રિયામાંથી ખસવું ન જોઈએ. અને બીજા વિષયમાં ક્યાંય માથું મારવું કે મગજ દોડાવી કાંઈ શક્તિને ન લઈ જવી. પોતાની જે વર્તમાન કાર્ય કરવાની શક્તિ છે, કાર્યશક્તિ છે, એ કાર્યક્ષમતાને આ એક જ જગ્યાએ લાગુ કરવી જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. તો સહેલાથી જરાક તૈયારી થાય તો નિશ્ચયથી જાય, નિશ્ચય થાય તો ઘણું કામ થાય. મતિજ્ઞાનને સુજ્ઞાનની પર્યાયો સંમત થઈ જાય છે, નિશ્ચય બળ કામ કરવા લાગે છે, પુરુષાર્થ ઉપરે છે અને બહુ અલ્પકાળમાં સમય પ્રશ્ન થાય છે. હા, તો પ્રશ્ન જ હતો કે ઉત્તર સાથે કંઈ હા, હા, પછી ઉત્તરમાં કંઈ
તુષારની ભૂલ છે કે બીજી કોઈ ભૂલ છે?
હા, ભાવની ભૂલ છે કે બીજી ભૂલ છે? ભાવની ભૂલ છે, ભાવની ભૂલ છે કે બીજી કંઈક ભૂલ છે? એમ કે હમણાં જ ચાલી ગયું, હજી
આવશે.
પુરુષાર્થ ઊંધી દિશામાં કામ કરે છે, રુચિ ઊંધી દિશામાં કામ કરે છે, ત્યાં સુધી વિપરીતતા છે. નિશ્ચય થાય પછી વિપરીતતા નથી હોતી, નિશ્ચય પહેલાં વિપરીતતા હોય છે. શું વિપરીતતા? એટલે ઊંધી દિશામાં પુરુષાર્થનું યોજાવું, રુચિનું જોડાવું, રાગમાં ગમવાપણું થવું, રાગના કોઈ વિષયમાં સુખ લાગવું, જ્યાં સુધી એવું હોય ત્યાં સુધી નિશ્ચિત થવો તકલીફ પડે. નિશ્ચિત થવામાં સમ્યક દર્શન તો પછી ના છે, નિશ્ચિત થવામાં તકલીફ પડે, ઓળખાણ થવામાં તકલીફ પડે, અભિપ્રાયમાંથી આખા જગતની કિંમત ઉડી જાય અને અભિપ્રાયમાં આત્માની એટલી કિંમત આવે કે મારું પરિપૂર્ણ નિર્દોષ હોવું છે એવી જ દિશાએ પહોંચવું છે, પૂર્ણ નિર્દોષ એવું ધ્યેય બંધાય, જે આ ગ્રંથમાં પહેલી જ વાત લખી છે પૂર્ણતાના લક્ષ્ય સ્વરૂપ. પછી જે ઈ જ પ્રયોજનની દ્રષ્ટિથી ઉગ્રપણે કામ કરવાની એક પોઝિશન ઊભી થઈ જાય, ત્યારે જો એ અવલોકન કરે આ બધી જે વાત કરીએ એવી રીતે, તો નિશ્ચિત થાય. સબ્જેક્ટ ટુ કન્ડિશન જ આ વાત આગળ હાલે છે, આ શરત થી જ આ વાત આગળ ચાલે છે. મંદિરમાં કઈ જરૂર નથી, અહીંયા ઠીક છે, આપણે મંદિરમાં જે થોડી કોસ્મોપોલિટન પૂજા છે આ બહુ મજા આવશે, થોડુંક ધીરજથી શાંતિથી અને ખુલ્લા મનથી. આ ગ્રંથનો મુખ્ય પાસું એ છે, આમાં તો શું કર્યું છે, એક બોલ મેં 95 પાને 22 નંબરનો બોલ લીધો હોય અને એની આગળ 304 લઈ લીધો હોય. વાંચનાર જો પરમાગમ સાર વાંચે તો પહેલાં 22 નીચે પછી 304, ત્યાં વિષયને કોઓર્ડિનેટ કરવાનું પ્રયોજન નથી. ત્યાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વિધવિધ જાતના વિવિધ પ્રકારના વચનો જ મૂકવાનો પ્રયોજન છે. આ ગ્રંથનો મુખ્ય આશય એટલો જ છે. નહીતર તો કોઈ પૂછે કે જે પૂર્વના મહાત્માઓએ કહ્યું છે એ તમે લખો, એમાં નવીન શું છે? તો એક વાત નવીન આની અંદર છે કે ફ્રોમ વેરી બિગિનિંગ, પહેલેથી ટોપ ટુ બોટમ સુધી આખો વિષય કેવી રીતે કોર્ડિનેટ કરવો એવું એક આની અંદર મેઇન આસ્પેક્ટ, આખું પાસું આની અંદર એક વિચાર્યું છે અને એને ટ્રાય કરી છે ગોઠવવાની, કર્મસરોને ગોઠવવાની ટ્રાય કરી છે. જો પ્રાસ્તાવિક થોડું છે ને એમાં એનો ઉલ્લેખ કર્યો છે ને, ત્રીજો પેરેગ્રાફ એમાં વચ્ચેથી ઉત્તરોત્તર વિકાસ પામતું પામતું અને આવા રાજમાર્ગને પહોંચવા માટે મોક્ષાર્થીપણું, યથાર્થ મોક્ષાર્થીપણું આ ભૂમિકામાં, એટલે મોક્ષાર્થીપણાની મુમુક્ષુતાની ભૂમિકામાં પરિણમતા જીવનું પરિણમ સહજપણે શરૂઆતથી માંડીને ફ્રોમ વેરી બિગિનિંગ ઉત્તરોત્તર વિકાસ પામતું, ક્રમશઃ વિકાસ પામતું જે અપૂર્વ સમ્યક દર્શનના આદિ ધર્મદશાને પ્રાપ્ત કરે છે તેનું વર્ણન ઠામ ઠામ સત્પુરુષોના વચનોમાં જોવા મળે છે. તેમાંથી આ વિષય વસ્તુને વ્યવસ્થિત પદ્ધતિસર સંકલિત કરવાનો અહીંયા પ્રયાસ થયો છે. આ ગ્રંથ રચનાનું જે ઓનલી ઇન્ટેન્શન છે, આ ઈરાદો છે કે શરૂઆતથી માંડીને સમ્યક દર્શન સુધી પહોંચવામાં ઉત્તરોત્તરની જે ભૂમિકામાં જે ક્રમશઃ કેવી રીતે મુમુક્ષુતામાં આગળ વધાય છે એ આખી લાઈનને પદ્ધતિસર વ્યવસ્થિત કરવાનો એ પ્રયાસ કર્યો. આ એક મેઇન પાસું છે આ પુસ્તકનું, જો કોઈ મુખ્ય પાસું હોય તો આ છે. એટલે આપણે છે ને વચ્ચેથી લેવાના બદલે શું કરશું, પહેલેથી શરૂ કરશું અને પ્રાસ્તાવિક થોડું ત્યાંથી જ હું આમાં શું કહેવા માગું છું એ એમાં સમજાવતો જઈશ એટલે તમને ખ્યાલ આવશે કે આખા ગ્રંથ પાછળ મેઇન આઈડિયા શું રહ્યો છે, કયા અભિપ્રાયથી આ ગ્રંથનું આખું સંકલન થયું છે અથવા રચના થઈ છે. કેમ કે આ ગ્રંથ રચનામાં હંમેશા એવું મળે છે, જેમ આ પિક્ચર દોરનારને પહેલાં એક કલ્પના ઊભી થઈ જ જાય, ફિક્સ થઈ જાય એના જ્ઞાનમાં પછી એની પીંછી કે પેન્સિલ ચાલે. ગ્રંથ રચનાની અંદર પણ આખું એક પિક્ચર તૈયાર થઈ જાય છે કે આ ગ્રંથ તૈયાર કરવો છે એટલે શું કરવું છે, પછી એને સિસ્ટમેટિકલી આપણે લખાણ એક પછી એક પછી એનો ફ્લો ચાલવો જોઈએ એકોર્ડિંગ ટુ થિંકિંગ. થિંકિંગ ચાલે એનો પ્રવાહ કલમમાં ઉતરવો જોઈએ. એટલે બહુ આપણે એ રીતે જ એમ કહીએ. હું પણ ઘણા વસ્તુ કહેવું હતું કે આ પુસ્તક ઉપર પ્રવચન કરવા, પણ પ્રવચન કરતા સારું થઈ જશે કેમ કે અહીંયા પ્રવચનની અંદર તો મર્યાદા રાખવી પડે, અહીંયા એકદમ ખુલ્લા પણ થઈ ગયેલી વાતો થઈ જશે. તમારે ટેપનું પ્રયોજન છે તો સચવાય છે, પછી ક્યાં સવાલ છે. આવતા ગુરુવાર છે બરોબર એક કલાક આપણે એને શોધવા માટે સતત જ્ઞાન ની વૃત્તિ ઉગ્ર રહે, તમારું જ્ઞાન અન્ય જ્ઞાનોમાં વિષયમાં જતા નિરસ્ત થઈ જાય, એનું લાક્ષણિક ચિહ્ન છે.
એટલે એમાં જે ઉદાસીનતા જેવું થઈ જાય ને, ઉદાસીનતા આવી જાય છે તો એમાં
ઉદાસીનતા કિંમતી ચીજ ખોવાઈ ગઈ હોય તો પછી શું થાય?
તો નહીં એમાં
એને એમ તો કે આ ભાઈ જમી લે ને બહુ સરસ રસોઈ થઈ છે, તો કે ભાઈ આજ ખાવું નહીં ભાવે એમ ક્યાંથી કહે છે? કેમ કે એને શોધ પાછળ છે, મારી ચીજ મને જડવી જોઈએ. આ બહુ 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 મોટી ગઈ ચીજ હોય ગઈ ને આવી ચીજ જાય પોસાય નહીં આપણને. શું આપણું જાણે સર્વસ્વ બી ઉગ્યું? શું એક માણસે આખી મૂડી ભૂગી ગયેલી આખી જિંદગી પર તમામ મૂડી એક જ હીરો ખરીદવામાં ખર્ચી નાખી હોય અને એની સર્વસ્વ મૂડીનો એક હીરો ખરીદ્યા પછી એ ખોવાઈ જાય છે, એની પોઝિશન કેવી ખરાબ થાય એને શોધવા માટે.
એટલે મારો પ્રશ્ન શું છે કે એમાં ઉદાસીનતા ખ્યાલ છે કે આપણે હીરો ખોવાયું છે એટલે ઉદાસીનતા છે બરોબર, એમાં તો ખ્યાલ છે હીરા ખોવાઈ ગયો એટલે ઉદાસીનતા આવી ગઈ. આની અંદર આપણને કેમ ખ્યાલ આવે કે
પોતાનો પરમાત્મા જોડતો નથી?
એટલે એમાં આમ ઉદાસીનતામાં કંઈક બીજાની રીતે બીજા કારણથી ઉદાસીનતા આવી જેમ ખ્યાલ નથી આવતો કે આ ઉદાસીનતા તેના માટે આવી છે, આત્મા માટે આવી છે, એટલે ભૂલ નથી થતી ને એમ ખાસ ભૂલ ચાલુ.
પોતાની શોધક વૃત્તિ કામ કરતી હોય પોતાને ખ્યાલ આવે, પોતાની શોધક વૃત્તિ તો કામ કરતી
એટલે એમાં ખ્યાલ આવે કે
કરીને શોધી કાઢવું છે. અને જ્યાં સુધી મને મારો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી મારું કર્તવ્યનો કર્તવ્ય કેમ નક્કી થાય? તમે જ્યાં કામ કરો ઘરમાં ઓફિસમાં તમારું પોઝિશન જો તમને ખબર ન હોય તો તમને કર્તવ્ય કર્તવ્ય કેવી રીતે નક્કી થાય તમારું? કાં તો તમે કેશિયર પાસે ઘડી કરો મને ગણવા દે પૈસા, કાં તો તમે હિસાબની પાસે કહ્યું મને લખવા દીધો બીજા કામ કરવું પડે. તમારું કર્તવ્ય જ નક્કી ન થાય તમારું સ્થાન નક્કી થયા નક્કી નિશ્ચય કરવા માટે પણ કટિબદ્ધ થઈ ગયો, કૃત નિશ્ચય થઈ ગયો તો એમાં સરળ સહજતા અને સરળતા છે. કારણ કે વસ્તુ અંદરથી જવાબદારી એવી તૈયાર થઈ જાય છે. સ્વભાવ છે ને બહુ જલદ ચીજ છે, જેમ તેજાબ છે ને જલદ ચીજ છે ને, દાગીનો ધોવો ને તો પાણીમાં તેજાબનો છાંટો નાખવો પડે, તેજાબવાળું પાણી હોય ને એ દાગીના ઉપર બ્રશ ઘસે ને ત્યાં ઉગળો થઈ જાય, તેજાબને રેડવાની જરૂર નહીં. એમ આ સ્વભાવ તો અનંત સામર્થ્ય ભરેલી બહુ જલદ ચીજ છે. જ્યાં તમે એના માટે નક્કી કરો કે મારે મારો સ્વભાવનો નિશ્ચય કરવો છે ત્યાં તમારા પરિણામની અંદરના જે બાધક તત્વો છે એ બધા ગાયબ થઈ જાય. એટલી તો તૈયારીમાં અંદરથી જલદ વસ્તુ જોર કરે છે કે જ્યાં તૈયારીમાં તમે જાઓ ત્યાં બધી અડચણો ખસી જાય, ઓબ્સ્ટેકલ્સ બધા આઉટ થઈ જાય. એટલો સરસ વિષય છે, બહુ સુંદર વિષય છે અને માર્ગની સરળતા ઘણી છે. એટલે સત્પુરુષો એમ કે માર્ગ સરળ છે, માર્ગ સુગમ છે અને માર્ગ સહજ છે. આ ત્રણ બધું એનો આધાર છે. કોને કે જેને જિંદગીમાં એક જ લક્ષ્ય છે તેને એ વાત એમાં લખી શકે, અને નહીતર એટલો જ માર્ગ દુર્ગમ છે, એટલો જ કઠણ છે કે અનંતકાળથી આથડતો આથડ્યો અને કલ્યાણ માટે અનેક વાર એણે વિચારો કરીને એને માનેલા પ્રયત્નો કર્યા હતા, અંધા રસ્તે મરી ગયો, ફૂકાઈ ગયો, પત્તો ન લઈ ગયો, પણ એને સાચી રીત પહેલા પકડી દીધી છે. પછી હું કહું
પૂર્ણતાનું લક્ષ ક્યારે,
પૂર્ણતાનું લક્ષ ક્યારે આવ્યું કહેવાય, પોતે એના ચિહ્નો છે કે તમે એક ધ્યેય નક્કી કરો, પછી બધું તમે ધ્યેયને અનુસરીને જ કામ કરવાના. જેમ કે અત્યારે આપણું ધ્યેય પૈસાનું છે, કોઈ બધા માણસોનું, આખી દુનિયાનું, તો તમે ગમે એ બાબતમાં સીધો એ તમારો એ દ્રષ્ટિકોણ એપ્લાય થઈ જશે, આમાં લાભ નુકસાન કેટલું સીધો જ તો તમે અહીંયા પહોંચી જશો. કોઈ બી કામ નવી નવી વાત આવશે તમારા સામે, એટલે પહેલું જે તમે તમારું લક્ષ્ય પહોંચી જશે, એમાં નુકસાન તો નથી ના આપણને કંઈ. કોઈ ને કોઈક ભાઈ તમે જરાક આટલું કરી દેશો અથવા આટલું કામ તમારાથી થાય એવું, તો એ જે લાભ નુકસાનની ગણતરી જે પૈસા પ્રાપ્ત કરવા પાછળ, એમ આની અંદર ગુણ દોષ એ લાભ નુકસાનનું પાસું છે, શાંતિ અને અશાંતિ એ લાભ નુકસાનનું પાસું છે. તમે જ્ઞાનથી પોતાને, જ્ઞાન જ્યારે પોતાને અવલોકશે ત્યારે એમાં એને ખ્યાલ આવશે કે જ્ઞાનમાં વેદન ચાલે છે. આમથી વિચારથી નહીં પકડાય તમને જ્ઞાનનું વેદન. પ્રશ્ન ઉભો રહેશે કે જ્ઞાન એમાં વેદન છે, એ કેવી રીતે જ્ઞાનનું વેદન, જ્ઞાનનું વેદન ક્યાં છે એમ તો જાણીએ, કાંઈ જ્ઞાનનું વેદન તો અંદર દેખાતું નથી, પણ તમે શું કરો છો ત્યાં કે જ્ઞેયાકાર જ્ઞાનને પકડો છો, સામાન્ય જ્ઞાન. તમે જેમ જેમ જ્ઞાનનું અવલોકન કરશો એમાં સામાન્ય જ્ઞાન, સ્વભાવ જ્ઞાન, કોમન ફેક્ટરને જોવાનો, તો એમાં તમને વેદનનો ખ્યાલ આવશે. અવલોકનથી પરિચય થશે, અભ્યાસ થશે અવલોકનનો, એ રીતનો પરિચય થશે, ખ્યાલ આવશે. પ્રેક્ટિસ વગર કાંઈ ખ્યાલમાં નહીં આવે, વિચારમાં પડતો નથી લાગવાનો, પ્રેક્ટિસમાં જવું પડશે. અહીંથી વિચારથી આગળનું પ્રગતિ શરૂ થાય છે, બાકી તો વિચાર કરી કરીને પણ મરી જાવ તમે, કાંઈ ન થાય. જે બીજી ક્રિયા કરીને ગમે એટલું તમે પતો ન થાય, વિચાર કરી કરીને પણ પતો થાય. હા, એટલા કોમન ફેક્ટરને જોવાનો છે. પછી તો ત્રિંચ ને આંકડા હાથમાં આવે છે, તમે તો બુદ્ધિશાળી માણસો છો, એની જન્મનો પ્રશ્ન નથી. એને કોઈ સમજાવે છે આટલું બધું, છતાં અંદર નો અભ્યાસ ચાલે છે, એ એને સૂઝ આપે છે. અંદરની પ્રેક્ટિસનો અભ્યાસ ચાલે છે, એનાથી અંદરની સૂઝ આવી જાય છે. આ તો તમને કહેવા બેસે ને તો શબ્દો તો ઓછા પડે છે, કેમકે પ્રેક્ટિસનો વિષય થિયરીમાં કેટલોક આવે, આફ્ટર ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. હા, થિયરીમાં તમે લેવા જાવ તો એ તો પૂરું તો આવે જ નહીં, એમ લાગે કે હજી નથી સમજાતું, હજી નથી સમજાતું, હજી સ્પષ્ટ કરો, પણ એમ નથી સ્પષ્ટ કરવું, એ પ્રેક્ટિસમાં લેવા, એ અંદરથી સૂઝ આવશે. એમાં એવું છે કે પૂર્ણતાનું લક્ષ્ય હોય એને થાય છે, ન હોય એને તો કદી થતો જ નથી. પછી જેને પૂર્ણતાનું લક્ષ્ય હોય એ નિશ્ચયના પ્રોસેસમાં ગયો પછી. હા, એક માણસ રસ્તે ચડે તો એનો એટલો દોષ નથી કે જેટલો અવળો રસ્તે ચાલે એનો હોય. સીધી વાત છે આજીવિકા પાછળ જ આખું જીવન વ્યતીત કરવાનું થાય છે. કેટલાક એવા છે, અમુક ટકા, 1-2-5% કે જેને કોઈ આજીવિકા માટે વિકલ્પ કરવો પડતો નથી અને આસાનીથી એની આજીવિકા ચાલતી હોય છે, પણ એને એની જે સ્થિતિ છે એમાં ભોગ વિલાસ એને મળે છે. એની પાસે એને રડવા માટે કોઈ મહેનત નથી કરવી, એને તો રડેલું છે બાપ દાદાનું કે નહીં આવું ગમે, હા આવક છે ભોગ વિલાસ માટે. બીજું આ માર્ગ તદ્દન એનો અજાણ્યો છે, અનાદિથી અજાણ્યો છે, એટલે મતિ દોષ પણ ઊભો છે. એ રીતે માર્ગની કઠિનતા ઘણી છે, તો પણ કરીને વાત લીધી છે કે જેને માત્ર એક જ લક્ષ્ય છે, પહેલા જ પાને છે ને નીચે, માર્ગ દુષ્કર છે એવો સન્માર્ગ જીવને પ્રાપ્ત થવો દુષ્કર છે તેમ સ્વાભાવિક જણાય છે. તેમ છતાં પણ જો કોઈ મુમુક્ષુ જીવને માર્ગ પ્રાપ્તિનો એક માત્ર લક્ષ્ય હોય તો માર્ગ પ્રાપ્તિ અવશ્ય તેવી સંભવ છે. એક લક્ષ્ય એની જરૂરિયાત જણાવી તો થઈ શકે પછી બીજું કરવું પડે એ બીજી વાત છે, જોઈએ છે એમાં કરવું પડે એ બીજી વાત છે, અને ધ્યેય હોવો એ બીજી વાત છે, અને જુદી જુદી સ્થાન છે. કયા ધ્યેયથી જીવ માણસ નથી કહેતા, કોઈ માણસ રોગિષ્ટ હોય અને ન ખાવાનું ખાતો હોય તો એને પૂછવામાં આવે કે તમે ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાવ છો, તો એ કહે છે ભાઈ જુઓ હું તો ખાવા માટે જીવું છું, જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી મને સારું લાગશે એવું ખાઈશ, એવું ખાઈશ પછી અમે મરવું તો છે જ, હું તો ખાવા માટે જીવું છું. ત્યારે તંદુરસ્ત માણસ એમ પછી ના ભાઈ હું ખાવા માટે નથી જીવતો, હું તો જીવવા માટે ખાઉં છું, કે મારું જીવન ચાલે એટલું જ ખાવું છે, એથી વધારે મારે શરીર બગાડવું ને મૃત્યુને ન કરવું એવું મારે નથી ખાવું. હવે વાત તો આમ એમ લાગે કે આમાં શું ફેર છે, જીવવા માટે ખાવું, ખાવા માટે જીવવું, એમાં બીજો શું ફેર છે, કે એમાં તો આખો ધ્યેય ક્રિયા તો સરખી છે, બે ખાય છે. શું ઓલો જે જીવવા માટે ખાય છે ખાતો નથી અને ખાવા માટે જીવે છે નથી ખાતો, ખાય તો બે છે પણ બેમાં તો ઉત્તર દક્ષિણમાં ફેર છે. ધ્યેય ફરતા એને ફરી જાય ત્યારે ઘણા એના લક્ષણો ઉભા થાય છે. બધી વાત જ્યારે ધ્યેય બંધાય છે ત્યારે એની પરિણામની અંદર એક સાથે કેટલી વાતો ઊભી થાય છે, સાયમલ્ટેનિયસલી એકદમ એક સાથે જ બધી વાત. એની ચર્ચા આખો પહેલો વિભાગ એની ચર્ચાનો છે, જેને આપણે મુમુક્ષુતા કહીએ છીએ. એને નિશ્ચય છે, ત્રીજો વિભાગ છે આ ગ્રંથ, ત્રણ ત્રીજું પ્રકરણ છે, ત્રણ પ્રકરણ છે ને. અને એ ધ્યેયને ચ્યુત નહી થવા માટે જે કઈ કરવું છે તે કરવું છે, એટલે ખાવું છે તો આત્મા માટે, જેમ ખાવું છે તો જીવવા માટે, ખાવું તો આત્મા માટે, રડવું તો આત્મા માટે, જે કાંઈ કરવું એ આત્મા માટે, પછી આખું ધ્યેય બદલાઈ ગયું ને, સમજાય ને, આનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. એ માણસને આપણી આર્થિક સ્થિતિ આટલી થાય ને તો નિવૃત્તિ લેવી આપણે પછી, તો એ રડે છે તો એને રડવા પૂરતું ધ્યેય નથી, એને નિવૃત્ત થવાના ધ્યેય પ્રવૃત્તિ ચાલતી હોય, એની અંદર એને પ્રમાણિકતા અથવા કોઈ પણ જાતનું પરિણામ ન બગડે, નિર્દોષતા, નિર્દોષ ધંધો કરવો, હિંસક કોઈ ધંધો ન કરવો, બીજું બીજું બધી જાતનું વિવેક એને આવી જશે. ક્યાંક તેને રડવા માટે રડવું નથી, એને નિવૃત્ત થવા માટે આમ કરતા કરતા નિવૃત્ત હોય તો ભલે, નહીં તો પ્રવૃત્તિ કરતા કરતા સાધી લઈશ, પછી એને તૈયાર રહીશ. કઈ નિવૃત્તિ હોય તો સદાય એવું કઈ નથી, ગમે તે આ કોઈ પણ પૂર્વક્ષેત્ર કાળમાં સાધના તો થઈ શકે. કારણ કે એ તો એક્સપેરિમેન્ટ તો ઉદયના પ્રસંગોમાં કરવો છે, અને ક્યાં એના માટે જંગલમાં જઈને પ્રયોગ કરવો છે. બરાબર તમારી વિચારણામાં તમને જે પ્રશ્નો આવે એ આપણે વિચારતા હોય. હવે એમ નહી, હવે તો મુમુક્ષુતાની લાઈન ક્યાંથી શરૂ થાય છે, વોટ ઇઝ ધ બિગિનિંગ, અને બિગિનિંગ પછી શું છે, પછી જ્યાં સુધી ભલે ને દિવસો સુધી આપણે એક જ પણ નહીં કરશું, આપણે આપણે કાંઈ ઉતાવ નથી પુસ્તક પૂરું કરવાનું, તો પૂરો ટાઈમ લેવાનો, ભલે કલાક કલાક પૂરવા જ્યારે બેસીએ ત્યારે બેસીએ, પણ એ વિષય છોડી નહીં દેવાનો, ગમે એટલા દિવસો ચાલે આપણે પૂરી ધીરજ થઈ ને પૂરો ટાઈમ થઈ
ગયો. જ્યાં સુધી જ્યારે આગળ આવીએ પછી આગળનો વિષય શરૂ
કરવાનું થાય, પદ્ધતિ સર્જો તમે ન ચાલો તો અવિધિએ કોઈ બી કામ થવાનું જ નથી. આ જીવે શું કહ્યું છે કે વિધિ સમજ્યો નથી કોઈ દિવસ, અવિધિએ એને યદવા તદવા ને ત્યારે જે કોઈએ બતાવ્યું હોય અથવા પોતાને ઠીક લાગી હોય તો એને શરૂ કરી દીધું, પછી ભલે કોઈ જપ કરવો શરૂ કરી દે, કોઈ તપ કરવો શરૂ કરી દે, તો કોઈ વાંચવું શરૂ કરી દે, તો કોઈ યાત્રા શરૂ કરી દે, કોઈ દાન શરૂ કરી દે, કોઈ દયા શરૂ કરી દે, હા વિધિ વગર લક્ષ વગરનું બાણ ક્યાં જઈને પડે. જેમ રાજા દિન પણ જ્ઞાનમાં પરના વેદનનો અભ્યાસ પરાશ્રય બુદ્ધિથી થાય છે, અને જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વેદન થવું તે જ અંતર્મુખપણું છે. તે કાળે નિજ જ્ઞાન વેદનમાં રાગ અને પરના વેદનનો અભાવ છે, તેમ વેદન ગોચર અનુભવ ગોચર થતાં રાગ અને પરથી ભીનપણું થયું તેમ કહેવાય છે. આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે, તેથી જ જ્ઞાન થતાં શ્રદ્ધાન થાય છે, અને ત્યારે જ ઉપયોગ સ્વરૂપમાં ઠરવા સ્થિત અથવા સમર્થ થાય છે તેવું વિધાન પરમાગમમાં કરવામાં આવ્યું છે. કથા 17-18 637 ના બોલ ઉપર વિવેચન છે, 637 નો પ્રશ્ન ઉત્તર માં બોલ ચાલ્યો છે, 637 ઉપર નીચે એક જ નંબર છે એમ બતાવીશ. જરા વધારે ઠીક છે.